तारीख 7/5/1983, श्री परमागमसार बोल नंबर 233, 234 અને 235 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 99.
નુકસાન થાય એનું કામ બળવાનપણે કરે છે, બરોબર. સમજપૂર્વક કર્યો નથી ત્યાં સુધી મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જન્મ મરણ ઊભું છે, નાશ નથી થયો, છેદ નથી થયો એનો. એ જે જન્મ મરણની પરંપરા છે એ એમ એમ જેમ ઊભી છે એટલે મિથ્યાત્મનો નાશ નથી થયો, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. મિથ્યાત્મનો નાશ થવાથી શરૂઆત થાય છે,
બરોબર.
જન્મ મરણનું અને પરિભ્રમણનું એ કારણ છે. એ મિથ્યાત્વ પરમા નિજ બુદ્ધિ થવાથી છે. મિથ્યાત્વ છે એ પર પદાર્થમાં અને પરભાવમાં નિજ બુદ્ધિ એ મિથ્યાત્વ છે. તે જીવ સંયોગમાં રાજીપો માની રહ્યો છે એટલે મિથ્યાત્વને વધારે સેવી રહ્યો છે. પરમા નિર્બુદ્ધિ રાજીપો ક્યારે થાય છે એને કે સંયોગોમાં પણ એને કલ્પના થાય છે કે આ પ્રકારના સંયોગો થઈ ગયા મારા, હવે મને વાંધો એમ જે અનુકૂળતાની કલ્પના કરીને ખુશ થાય છે, રાજી થાય છે, સર્વસ્વ છે એવું માને છે. એને શું માને છે? સર્વસ્વ છે. એને જન્મ મરણની પરંપરાની કોઈ દરકાર નથી એમ થયું. શું થયું એમાં? કે હવે મારે જન્મ મરણ ક્યાં સુધી કરવા પડશે અથવા તો એમાં નાશનો કોઈ હું ઉપાય કરું એ જ એને દરકાર નથી. અને જે સંયોગાશ્રિત પરિણામમાં તન્મય થઈને પરિણમી જ જાય છે અને એમાં પણ એને રસ આવે છે, એમાં પણ એને ખુશી થાય છે, કહે છે કે એ જીવ પાગલ છે, જ્ઞાન પણ એને છે એમ કહે છે. વિવેક નથી એટલે એને પાગલ કહેવામાં આવે છે. ભલે જગતમાં એ ડાયો ગણાતો હોય ને કહેવાતો હોય, માણસ કુછ કહે છે ને કે પાંચમાં પૂછાય એવા છે, ભાઈ બુદ્ધિ ઘણી છે અને પાંચ જણે એને પૂછે, એની સલાહ લઈને કામ કરે, એમ દુનિયાદારીમાં ભલે એ દાપણવાળા, વિવેકવાળા, બુદ્ધિવાળા, વિચારવાળા કહેવાતા હોય અને ગમે તે સ્થાને હોય તો પણ જેને જન્મ મરણના નાશની દરકાર નથી કરી અને એ કર્યા એના કોઈ પણ પ્રકારે ખુશ છે, સંતુષ્ટ છે કે ઠીક છે, આપણને કોઈ વાંધો નથી, એને અહીંયા ભગવાન પાગલ કહે છે. લોકો ડાયા કહે તેથી એનું જન્મ મરણ ન મટે. લોકો માન આપે, હારતુરા પહેરાવે, સન્માન કરે, સન્માન પત્રો આપે આપે છે ને, બધા રિવાજ છે કે નહીં, એથી કઈ જન્મ મરણનો નાશ ન થાય અથવા એને લઈને આત્મામાં કાંઈ લાભ થાય એમ નથી. એને લઈને કાંઈ અંદરમાં શાંતિ થાય, બીજા માન આપે તેથી એને શાંતિ થાય. સંયોગો બધા અનુકૂળ, આખી દુનિયા અનુકૂળતામાં ફેરવાઈ જાય તો અંદરમાં શાંતિ થાય એવો કોઈ પ્રકાર નથી. અને છતાં કલ્પિતપણે એમાં રાજી થવું, કલ્પનામાં રાજીને રાજી થવું એ પાગલ ગુણ છે કામ એમ અહીંયા કે છે.
સાંભળો,
જન્મ મરણનો નાશ મિથ્યાત્મનો નાશ થતા થાય.
બરોબર.
એમને કહ્યું કે રોજ સાંભળો એટલે નાશ થાય, રોજ વાંચો એટલે નાશ થાય. પણ અંદરમાં જે મિથ્યાત્મનો નાશ થાય ને સમય પ્રગટ થાય તો નાશ થાય, જન્મ મરણનો નાશ થાય. બીજી બધી બાહ્ય ક્રિયામાં જાય છે. જેટલું કોઈ બહારમાં દેખાવ થાય છે અથવા જે આત્માની અંતર્મુખની અંતરંગ ક્રિયા સિવાયની જેટલી કોઈ ક્રિયા છે, વિકલ્પ વિચારથી માંડીને મન વચન કાયાની જેટલી ક્રિયા છે, તે બધી બાહ્ય ક્રિયા છે. અંદરથી આત્મા ફરે નહીં ત્યાં સુધી કોઈ ચીજ એને પોતાને કામ નથી. અંદરથી આત્મા ફરી જવો. આ જગતમાંથી સુખ લેવા માટે જેને કાંઈ પ્રયત્ન કરવો નથી, અને જે કાંઈ પ્રયત્ન છે પુરુષાર્થની મૂડી છે એ અંદરમાંથી શાંતિ, દૂરમાંથી શાંતિ પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરવો છે. શક્તિનો ઉપયોગ, પુરુષાર્થ તો શક્તિ છે ને, દૂરમાંથી શાંતિ પ્રગટ કરવા જેને ઉપયોગ કરવો છે, અને કોઈ બીજી રીતે વિકલ્પથી વિચારથી કોઈ સુભાવથી કોઈ અન્ય પ્રકારના પરિણામથી અન્ય દ્રવ્યથી અન્ય ભાવથી ક્યાંય શાંતિ નથી. એનું જેને યથાર્થ બેસી ગયું છે એટલે એ બાજુમાં પ્રયત્ન કર્યો છે. એવું યથાર્થ બેસી ગયું હોય તો એનો એ બાજુનો પ્રયત્ન ચાલે નહીં, ઊંધો પ્રયત્ન ચાલે નહીં, ને સરળ ચાલે ત્યારે એને જન્મ મરણનો નાશ થાય. ભૂતકાળના પૂર્વ ભાવમાં કઈ શાસ્ત્ર નહીં વાંચ્યા હોય, સ્વાધ્યાય નહીં કર્યો હોય, પૂર્વાનુપૂર્વ રીતે બહારમાં તો બધું જ કર્યું છે, પણ જે નથી કર્યું એ અંતર્મુખ થઈને મિથ્યાત્મનો નાશ નથી કર્યો. એટલે જન્મ મરણની ડાંગું તોડાઈ રહી છે. ક્યારે પડશે આયુષ, ક્યારે પૂરું થશે એ ખબર નથી, અને છતાંય જન્મમરણનો નાશ કરવાના પ્રયત્નને બદલે સંયોગની પાછળ દોડ મૂકે છે. ઉદયમાન સંયોગમાં તન્મય થઈને પરિણમે છે, અને એમાં અનુકૂળતાની કલ્પના માને છે. સંયોગોમાં રાજીપોનો અર્થ એટલો છે કે જે કાંઈ ઉદય છે એમાં એની ઠીકપણાની, ઠીક છે આ મને, ઠીક છે આત્મા તો ઠીક છે એમ, જ્યાં એની હૈયાતી સ્વીકારે છે, સંયોગની હૈયાતી સ્વીકારે છે, પોતાના શુદ્ધ બુદ્ધ ચૈતન્યની હૈયાતી સ્વીકારતો નથી, એમાં અનાદર છે. એ પાગલ પણ છે, દાન પણ છે, મૂર્ખાવ ભરેલું છે એમ કહેવાય. પાગલ છે અથવા અમુક છે, આવી વાત છે એમ કહીને એમ કહે છે કે જાગૃત થઈને તું તારા સ્વરૂપ પ્રાપ્તિના પ્રયત્નમાં લાગ, અને બીજી બધી દિશાથી બીજા બધા કાર્યોથી ઉદાસ થઈ જા, સાવધાની છોડીને ઉદાસ થઈ જા. એક સ્વકાર્યમાં નિજ કાર્યમાં સાવધાન થા એમ કહે છે. એમાંથી તાત્પર્ય એ નીકળે છે, પૂરા ઉદ્યમથી જો સાવધાન થઈને સ્વકાર્યમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો એની સફળતા થાય થાય ને ગેરંટીમાં છે.
બરોબર.
કેમ કે એ સ્વાધીન પુરુષાર્થ છે, એમાં એવું નથી કે કોઈ પૂર્વકર્મ એવા બંધાયા હોય તેથી એમ ન થઈ શકે, એવું નથી. ચારેય ગતિના સમૂહ દર્શન સાતમી આરતીમાં જેવો હશે એને કેવા આકરા ક્રમ બાંધ્યા છે. જે જીવ સાતમી આરતીમાં ઉપજ્યો એને કેવા આકરા ક્રમ બાંધ્યા છે, છતાં ત્યાં સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ છે કે જ્યારે આ જીવ ઉદ્યમવંત થાય છે સ્વકાળમાં, ત્યારે પૂર્વ કર્મ છે એનો ઉદય, એના ઉદયથી એ ભિન્ન પડી શકે છે. પૂર્વ કર્મના ઉદયથી વર્તમાન પુરુષાર્થમાં જે પુરુષાર્થ કરવામાં આવે, સહજ છે તો કરવામાં આવે એમ કહેવાય છે, કે એનાથી બરાબર ભિન્ન પડી શકે છે. લીન થઈને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે, બરાબર કરી શકે છે. સંયોગોમાં દુઃખ છે એટલે સંયોગો પ્રત્યેના પરિણામને લઈને દુઃખ છે. સંયોગોની અનુકૂળતા વાળા પરિણામથી દુઃખ છે, અને જે સંયોગોને પ્રતિકૂળ માને છે એ તો પ્રત્યક્ષ દુઃખી થાય છે, એ તો દુઃખની કલ્પના લઈને જ પરિણમે છે. પણ અહીં તો ભગવાન કહે છે કે સુખની કલ્પના લઈને પરિણમતા જીવો, અમારે આમ દામ ને ઠામ છે, કોઈ વાંધો નથી ને કોઈ તકલીફ નથી. અને જેટલા તાસા નાખીએ એટલા સવડા પડે છે. તાસા બધા સવડા પડે, જેને જાણીએ એને માનીએ, નવો કાળ મૂકે કોઈ, જેના બધા અવળા નાખ્યા હવળા પડે. ઉદય હોય એ પ્રકારે બધા ઠોકઠા ગોઠવાય છે. આ ધણી થઈને સ્વાર થઈ જાય છે કે આ મેં કર્યું, મારા બુદ્ધિ ચાતુર્યથી મેં કર્યું. એ વાત જરાય માલવાળી નથી. નાનું મને કાવ્ય લખ્યું છે, જેમ જાણીએ મન માનીએ નમ કાળ હોય, એમાં બધા દ્રષ્ટાંત એ લીધા છે કે જગતમાં પુણ્યવંત જીવોના અનેક પ્રકારે ભેદ છે. રાજા છે, શેઠિયાઓ છે, રાજકારણીઓ છે, બધા બધા પ્રકાર લીધા છે, બધી સત્તા મળે છે. પણ કાળ એટલી ઝડપથી કાળનો પ્રવાહ રહે છે, એક સેકન્ડમાં અસંખ્ય સમય જાય છે, કરોડો અબજો સમય નહીં, અબજો ના અબજો નહીં, પણ અસંખ્ય સમય જાય છે એક સેકન્ડમાં. એટલી ઝડપથી કાળનું ચક્ર છે એ ફરે છે. આ ઘડિયાળના કાંટા તો બહુ સ્થૂળ ફરે છે, એ કાળના પ્રવાહને કોઈ રોકી શકે એમ નથી. 150 વર્ષની જિંદગીમાં ધા ઉધામાં તાર વગરના કરે અને આયુષ પૂરું થવાનો સમય આવતા વાર લાગતી નથી. કહે છે કે તપ ચૂકી ગયો જીવ આવા મનુષ્ય પરિવારના, જ્યાં સતયુગ ગુરુ શાસ્ત્ર અને સાચા સિદ્ધાંતો આત્માનું હિત થાય એવું સર્વ પ્રકારનું બહારનું બધું વાતાવરણ સરખું હોવા છતાં પોતાના હિતનું કાર્ય છોડીને બીજે લાગે અહિતના કાર્યમાં જાય, એનાથી તો અહિત થવાનું છે. એને મૂર્ખ ન કહેવાય, પાગલ ન કહેવાય, તો બીજું શું કહેવાય? એ જરૂર મૂર્ખ છે, જરૂર પાડે છે. હું 233 થયા. 234 સપની માટે આખું જગત વેચાઈ જાય, આખું જગત જાય પણ આત્મા જતો ન કરાય. કે આખા જગતની જે કિંમત છે વેચવું છે ને, એ મૂલ્યાંકન ઉપર છે. આખા જગતની કિંમત સપની આગળ ઓછી છે. એક પલ્લામાં સત છે અથવા એક પલ્લામાં પોતાનો આત્મા છે, આત્માનું હિત રહેલું છે. બીજા ત્રાજવાના પલ્લામાં આખું જગત બેઠું હોય તો પણ પોતાનો પલ્લો નમવો જોઈએ. માણસ જગતની મહત્તા પાછળ, જગતની મોટાઈ પાછળ પોતાનું અહિત કરે છે. જગતમાં પોતાની કંપનીની માનેલી સ્થિતિ મોટાઈની જળવાઈ રહે તેની માટે પ્રયત્ન કરે છે, અથવા અસત્કાર્યોમાં પ્રવર્તે છે. પ્રવૃત્તિ કરે છે એટલે અસત્કાર્યોમાં પ્રવર્તે છે. કહે છે કે જેને સતની કિંમત આવી છે તેને આખું જગત અસત ભાષે છે. આજે નીકળ્યું છે ને શંકરાચાર્યનું જે સૂત્ર છે, હું તો દિવ્ય જ્ઞાનનો વિષય છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, મિથ્યા એટલે અસત કહો. બ્રહ્મ સત્ય છે અને જગત અસત્ય છે, મિથ્યા છે એટલે અસત્ય છે. પણ જે લોકો એનો ભાવાર્થ આશય ન સમજી શક્યા એને એમ માન્યું કે જગતની અંદર એક પરિબ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે, એ એક જ અસ્તિત્વ ધરાવે છે. બાકી આ બધું જેટલું જગતમાં દૃશ્યમાન પદાર્થો વાળું જગત દેખાય છે એવા પદાર્થો જેવું કાંઈ છે જ નહીં, એ બધી મિથ્યા કલ્પના થાય છે. ચીનને જાણવાના જળની કલ્પના થાય છે, એમાં દૃશ્યમાન પદાર્થોની કલ્પના થાય છે. એક જગતમાં સતત અસ્તિત્વ ધરાવનાર હોય તો એક જ પરમ બ્રહ્મ છે, એવો પછી અર્થ કરીને એ બાજુ
બરોબર
મિથ્યા કલ્પનાના વિકાસ કર્યો. એના પછી શાસ્ત્રો, એનું લોજિક, એને અનુસરનારાઓની મોટી સંખ્યા, બધું ધમાલને તોફાન દેખાય એમ નથી. ખરેખર તો સત એવું પોતાનો આત્મા, અને સત એટલે આત્મ પ્રાપ્તિનો માર્ગ ઉપાય, બસ આટલું જ સત છે, એને આત્મા કહીએ.
બરોબર.
એને માટે આખું જગત વેચાઈ જાય, જગતમાં કોઈ પદાર્થની કિંમત નથી, કે સતનો ગૌણ કરીને બીજાને મુખ્ય કરવામાં આવે. કિંમત તો ત્યારે કરે છે, અનાદિથી જગતની કિંમત કરી છે, પણ એને પોતાની કિંમત કરી નથી. આ પરિસ્થિતિ છે. સપની માટે આખું જગત વેચાઈ જાય, આખું જગત જા પોતાના કબજામાંથી જા, આખું જગત ચાલી જા, લૂંટાઈ જા, એનું માનેલું જગત આખું લૂંટાઈ જા, અથવા ત્રણ લોકમાં એની સત્તા હોય તો એ ભલે ચાલી જાય એમ કહે છે. ભલે જગત જાય અને આત્માથી, પણ આત્મા જતો વિષય તો થોડો વિશાળ પણ છે. કોઈ પણ તબક્કે જ્યારે એક સતને જ વળગી રહેવા માટે જીવ કટિબદ્ધ થાય છે, પ્રયત્નવંત થાય છે, ત્યારે એની જગતની કોઈ દરકાર રહેતી નથી. મુખ્યપણે તો આ પર્યાયમાં નાનેથી મોટાને સર્વને માનનો પ્રકાર વિશેષ છે. માન ન હોત તો મનુષ્ય લોકમાં મોક્ષ હથેળીમાં હોત. ભલે બહારમાં પુણ્યમંત ન હોય તો પણ એમ કહે કે અમારું સ્વમાન સચવાય તો જ અમે ભાવ ભાગ લઈએ નહીં, પણ અમારું માન ન રહે તો અમે ભાગ ન લઈએ ક્યાંય. નામનો વિષય ખાસ છે, મુખ્ય છે, અને એ નામ ખાતર પ્રવૃત્તિ કરે છે. શ્રીમદજી કહે છે કે આત્માર્થીને નિંદા પ્રશંસા અર્થે કોઈ પ્રવૃત્તિ કર્યા કરવા યોગ્ય નથી. આમ કરીશ તો બીજા પ્રશંસા કરશે, અથવા આમ કરીશ તો બીજા નિંદા કરશે, અને જે કાંઈ મારી કિંમત હતી ઘટશે, ઓછી થશે. એના અર્થે એવા પ્રયોજનથી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ. દાન દઈશ તો મારું નામ બહાર આવશે, અને મારું નામ બહાર આવે એ રીતે હું દાન આપું. માણસ નામ લખાવે છે ને, યાત્રામાં ગયા સમીર શિખર ને એ બાજુ નાનામાં નાની ચીજ ઉપર લોકોએ નામ લખાવેલો હતો. બાજુ ટાઈપ હોય મંદિરમાં તો નામ લખાય, ભાઈ ફલાણી ફલાણી આ બાજુ ટાઈપ હોય, ભાઈ ફલાણા એ બાજુ ટાઈપ. પંખો ટીંગાવે પંખા ઉપર નામ લખાવે, કબા ટાઈપ હોય તો એના ઉપર નામ લખાવે. નાનામાં નાની થી મોટી ચીજમાં બધે દિગંબર સંપ્રદાય ના મંદિરમાં શરતી દાન સ્વીકારવાનું નહીં, કોઈ નામ આપે એના માટે દાન લેવાનું નહીં, અહીંયા નામ લખવાનું કોઈ જગ્યાએ આપણા મંદિરોમાં કે આપણે સૌંદર્યના સ્થાનમાં કે કોઈ મંદિરોમાં નામની પ્રથા નથી. કેમ કે જીવ પોતાનું નામ માને છે, પણ અનામીને ક્યાં નામ છે? એક તો દેહાત્મક બુદ્ધિ ટાળવી છે, તમારે મારું નામ જોઈએ. કોઈ એવી ચેષ્ટા કરે, બધા સમજણા નથી હોતા, કઈ સમજદાર કઈ બધા નથી હોતા સમાજમાં, તો પણ એની ટીકા ટિપ્પણી આપણે ત્યાં કરવામાં આવે છે. નામનો એને નવો છે, એટલે નામ લખાવવાની, નામ રાખવાની વાત ચાલે છે, પણ એ કરવા જેવું નથી. નાગપુરના સ્વાધ્યાય થયો ત્યારે ટીકા થઈ હતી સંદર્ભમાં, એની જો આપણે જ્ઞાન આપીને નામ રાખવાની વાત કરી. વિક્ષર એમાં શ્રીમંત છે માટે ન કહેવાય એ પ્રકાર નથી. એ પદ્ધતિ આત્માને નુકસાન કરનારી છે, એમાં પુણ્ય નથી, પુણ્ય તો થતું નથી, પણ પાપની મુખ્યતા હોવાથી એને પાપ પરિણામ કહેવામાં આવે. પુણ્ય તો એમાં છે નહીં, એમાં કષાય નામ કષાય તીવ્ર થાય છે, અને તેથી એ પાપના ખાતામાં ખતવાય છે, પુણ્યના ખાતામાં એની ખતવણી થતી નથી. એ અસત પ્રવૃત્તિ છે ને, ચોખ્ખી હા, એમાં એટલો હેતુ છે કે ભાઈ બીજાને પણ પ્રોત્સાહન આપવું, એવો એક હેતુ છે, પણ સાઈડ ઇફેક્ટ ન આવે એવું કાંઈ નથી. એને પોતાને અવગુણ થવામાં મારું નામ આવ્યું છે કે નહીં, મારું નામ છે કે નહીં, ન્યાય પાતા એ આમાં લખાણા કે નહીં, અથવા ભૂલી જાય, જાહેર કરવું ભૂલી જાય, તો ચાઈને યાદ આપે કે ભાઈ મેં લખાવેલા છે, પૈસા આપેલા છે, અને મારું નામ જાહેર થયું નથી. હિસાબમાં તો ગયેલે ન જાય, કેમ કે એમાં તો પોંચ લઈ લીધી હોય ભાઈ સાહેબે, એમાં તો સ્ટેમ્પ તોડેલી રસીદ મેળવી લીધી હોય, એટલે એમ તો ગેરવલ્લે ન જવા દે, પણ અહીંયા બારમાં ગેરવલ્લે ન જવા દે, બીજા સાંભળે, મારું નામ પણ બીજા સાંભળે, મેં આવ્યા છે એવા જ મુમુક્ષ હોય છે. મારું નામ નહીં, એક મુમુક્ષ તરફથી, ભાઈની ને બહેની ને એક મુમુક્ષ તરફથી એમ પણ જાહેરાત કરે છે. ને કરી શકાય છે, એમાં કાંઈ નામથી જ કરવું એવું તો કાંઈ છે, પણ વિશેષ યોગ્યતાવાળા જીવો પણ દાન કરતા હોય એનું નામ જાહેર થાય ત્યારે નીચેની યોગ્યતાવાળાને પણ એક ભાવના થાય કે આમ આવા આવા યોગ્ય જીવો પણ આ રીતે અહીંયા અર્પણતા કરે છે. દાન એટલે સમર્પણ, અર્પણ કરવું છે તો આપણે પણ કરવું જોઈએ. એમ નાની પણ એમ કરે છે તો આપણે પણ કરવું જોઈએ, એમ એ હેતુ થયેલો છે. એ હેતુ સચવાય ત્યાં સુધી યોગ્ય થાય, એ હેતુ માર્યો જાય અથવા બીજા કોઈ પ્રકારે પરિણામ થાય, બીજું પ્રયોજન અંદરમાં ઊભું થઈ જાય પરિણામમાં, તો એ વાત પોતાને નુકસાન કરે છે, એ લાભની વાત નથી. હા એ તો છે ને, કરવા કરાવવા અને બોલવાના ફળ એક સરખું છે, તારતમ્યતા જુદી છે. એટલે રસ ઓછો વધારે પડે, પોતે કરે તો તીવ્ર રસથી કરે, બીજા પાસે કરાવે તો રસ ઓછો થવાનો સંભવ છે. કોઈ વાર તો એમાંય તીવ્ર થઈ જાય, રસ ઉપર છે, પણ એનું ફળ એક છે. કયું કરવાનું ને કરે છે, પાપ પરિણામ ની કરે છે કે એને અર્પણતા કરી એની કરે છે. જો અર્પણતા ની અનુમોદના કરે છે કે સારી અર્પણતા છે તો તે પ્રકારનું એને પુણ્ય બંધાશે. બરોબર, એનું પણ નામ થયું ને મારું પણ નામ થવું જોઈએ. આવું મારું નામ ક્યારે ગાજે? આ ભાઈ વાપરે છે ને એનું નામ ચારે પર બોલાય છે, બધી જગ્યાએ એનું નામ બોલાય છે. એક કે એક વાતમાં એનું નામ બોલાય, બધે પૈસા આપે. આપણે એવું ક્યારે કરીએ કે આપણું નામ બધે બોલાય? તો એવા પ્રકારના પરિણામથી પાપ બંધાય. અને અર્પણતા કરે છે એમાં અર્પણતાના ભાવ પોતાના થાય કે આવા સન્માર્ગનો ઉદ્યોગ કરવા માટે પેટે પાટા બાંધીને પણ કરવા જેવું છે આ કાર્ય. એ સમર્પણ ભાવ આવે છે, કરવું કરાવવું બધું સારું. એટલે શું માયાચાર કરવા છે? આપણે આપણે બચાવો અને બીજાને આમાં કોઈ કર્મ છે ને એને શરમ નથી. બહારમાં બીજાને શરમ થાય કે આ ભાઈ જરા મોટાઈ વાળા છે ને આપણે એને ક્યાં કહીએ સારું નહીં લાગે. પણ જે કર્મના પરમાણુ છે એ કોઈને શરમ રાખતા નથી. જેવા પરિણામ થાય એવા કર્મના બંધન થાય છે, એમાં કુદરતને ફેરવી શકાતી નથી, કુદરતને રોકી શકાતી નથી. એમાં બહારમાં સારો દેખાવ કરે ને અંદરમાં માયાચારના પરિણામ હોય, એટલે એ પ્રકારે બીજા જગતના જીવો ભોળા જીવો છેતરાશે. પણ એ અહીંયા તો એમ કેમ છે કે અંતરબાય સપને માટે આખું જગત વેચાઈ જાવ, કોઈની જગતમાં દરકાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. પોતાના સત સ્વરૂપની પ્રાપ્તિ માટે બહાર સપને વળગવા જતા આખા જગતનું નુકસાન થાય, એટલે પોતાના કબજામાં હોય એ બધું ચાલ્યું જાય, આખું જગત ચાલ્યું જાય, તો એને જતન કરી શકાય, પણ આત્માને સતને જતન કરી આ છે કે જે સતને વળ્યા છે અને સતને માટે જેઓ જીવ્યા છે, સપને માટે જો પૂરી કુરબાની કરવા તૈયાર છે એ અંતે લુકાબરેજીને બિરાજે છે. કેમ કે એને આ જગતમાં, જગતમાં કોઈ પદાર્થ કે આખું જગત ઇષ્ટ નથી, એ કે એને સતત ઇષ્ટ છે. ભગવાનની મૂર્તિની જેમ ભગવાનના આગમનું બહુમાન જોઈએ. આગમ દુનિયાનો અક્ષર દેહ છે, જેમ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે અથવા મૂર્તિને સાક્ષાત ભગવાન સદ્રશ સ્વીકારવામાં આવે છે, એટલે કોઈ વિધિનું નામ પ્રાણ પ્રતિષ્ઠા આપી છે. એટલા માટે એ વિધિનું નામ પ્રાણ પ્રતિષ્ઠા આપી છે. પથ્થરની કોતરેલી છે, એ ધાતુની બનાવેલી છે, પણ જાણે સાક્ષાત એ જીવંત હોય એ રીતે એનો સમાદર કરવામાં આવે છે. હેતુ છે કે પછી એની કોઈ કલ્પના ન આવે, જ્ઞાન ભલે ચાલી ન જાય, પણ પોતાની ભાવના છે એમાં એ જ્ઞાન એને બાધક કારણ થાય. જ્ઞાન એટલે આ સાક્ષાત અત્યારે તીર્થંકર પરમાત્મા અહીંયા આવેલા નથી, અથવા તો મહાવીર સ્વામી ઋષભદેવ ભગવાન આ બે પ્રતિમા આપણે રાખી છે, ઋષભદેવ ભગવાન થી મહાવીર સ્વામી, એ આત્માઓ સિદ્ધાલયમાં બિરાજે છે. એમ જ્ઞાન ચાલી ન જાય, અહીંયા એમની સ્થાપના છે, એમ જ્ઞાન ચાલી ન જાય, ને છતાં એની ભાવના રોકાય નહીં. ભાવના તો એ સાક્ષાત ભગવાન જાણે બિરાજતા હોય, એના દર્શનમાં એને ભાવ ઉત્પન્ન થાય છે. આમ છે ને, નામ ખોટું ઠરે નહીં ને ભાવનાને ઠેસ પહોંચે નહીં, આવો પ્રકાર છે પરિણામનો. જ્ઞાન એ નથી બેસતી, વસ્તુનું સ્વરૂપ આમ છે, પ્રતિમા પાષાણનું છે, જળનું છે, એ તો વસ્તુનું સ્વરૂપ છે, એ તો એક હકીકત છે, એને કાંઈ ફેરવી શકાશે? છતાં પણ એનાથી પાર જઈ શકાય છે, ભાવનામાં એનાથી પાર જઈ શકાય છે, એવો વિષય છે. અધ્યાત્મના દૂર આવે છે ને, કે હું સપ્તમ દ્રવ છું, એ છ દ્રવથી પાર ભાવનામાં જઈ શકાય છે. મારા પ્રદેશોમાં એકાંતે ધ્રુવના જ પ્રદેશો છે, અનિત્ય પર્યાયના પ્રદેશો પણ નથી, પણ ભાવનામાં જઈ શકાય છે. સ્વરૂપની ભાવનામાં જવાનો નિષેધ નથી, અને એમાં વસ્તુના સ્વરૂપને આડું લાવવાની પણ જરૂર, વચમાં લાવવાની પણ જરૂર નથી, એ બધું જ્ઞાનમાં છે. કહે છે કે ભગવાનની મૂર્તિની જેમ જેમ મૂર્તિનું બહુમાન કરાય છે, સાક્ષાત પરમેશ્વરની જેમ ભગવાનની મૂર્તિનું બહુમાન કરવામાં આવે છે. એ તો દ્રષ્ટાંત એને લીધો છે, તેમ આગમનું પણ બહુમાન જોઈએ, એવું જ આગમનું બહુમાન કરે. બેંગ્લોરના ફંક્શન એ વિષય હતો, શાસ્ત્રમાં બહુમાનનો એ પ્રસંગ હતો. મૂળ સમયસાર લખાયું છે માગધી ભાષા અને કન્નડ લિપિમાં, પણ એનું પ્રકાશન કદી તમને જ મિત્ર ના થયું નહીં. 2000 વર્ષો ચાલુ રહ્યું છે. સારી મહેનત કરી છે ત્યાંના મંડળે. એવું પુસ્તક 60 રૂપિયાનું પડ્યું છે, એવું સુશોભિત કર્યું છે. આવશે આપણા મંદિર માટે. મનોહરભાઈ 3 મહિના વેવા છે. સારી મહેનત કરી છે. માઇનિંગ બધું ખૂબ સુંદર બનાવ્યું. બહુમાનથી 2000 વર્ષે શાસ્ત્રના બહુમાનનો પ્રસંગ હતો. પછી જેમ ભગવાનનું બહુમાન થાય છે એમ જ આગમનું બહુમાન થવું જોઈએ. એવું જ આગમનું બહુમાન સચવાવવું જોઈએ. આગમનું બહુમાન સચવાવવાના ઘણા પ્રકાર છે. કે એક તો આગમનો સ્વાધ્યાય થતો હોય પરમાગમનો, ત્યાં નિયમિત રીતે આવવું જોઈએ. સામાન્ય રીતે પૂરી દરકારથી નિયમિત થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બરાબર.
છતાં બાળના સંજોગોની પરાધીનતાને લઈને કોઈ વાર ગડબડ થાય બધી વાત છે. નિયમિત રીતે તો જો મોડું વાળવાનું થાય તો એમાં આગમનું બહુમાન રહેતો
બરાબર
અવિનય થાય છે. આગમનો અવિનય થાય ને આગમ શ્રવણ કરવા બેસે તો એ આગમના નિમિત્તે જીવને કાંઈ પણ લાભ થાય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય એવું બધું નથી. એવો પ્રકાર છે. એક આગમનો સ્વાધ્યાય કરીએ એ તો દરેકને લાગુ પડે, વક્તા શ્રોતા બંનેને. પણ વક્તાને પણ આગમનું બહુમાન જાળવવા માટે આગમના જે નિરૂપિત વિષય હોય એને અનુસરીને અધ્યયન કરવું જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ.
બરાબર.
આગમના વિષય કાંઈ ચાલતો હોય ને પછી ભાષણ કાંઈનું કાંઈ ચાલી જાય, વક્તાનું વિષયાંતર કરી જાય તો પ્રશ્ન ઉઠે ને ઉત્તર દેવાનો થાય બીજી વાત છે. કોઈ વાર ચાલુ વિષયને લંબાવતા થોડાક બાજુના વિષય લેવો પડે તો પણ એનો ખ્યાલ રહેવો જોઈએ કે વિષયથી થોડીક બીજી વાત પણ અહીંયા ચાલે છે એના અનુસંધાનમાં. પણ છતાં એટલું ખ્યાલમાં રહેવું જોઈએ કે વિષયને છોડીને વિષયાંતર કરવાનું નથી. પણ રોજે રોજ વિષયાંતર કરે એને તો આગમનો અવિનય વર્તે છે અને આગમનું બહુમાન વર્તતું નથી. આગમનો અવિનય છે. મહાન આચાર્યના સૂત્ર સિદ્ધાંતો સામે પડ્યા છે એની અવગણના કરીને આ બધું વક્તાઓને માટે લાગુ પડે છે. સામાન્ય રીતે વાંચનકારોની શિબિરમાં આવા બધા નિયમો મૂકવા જોઈએ એટલે ખ્યાલ રહે વાંચન કરતા જતા હોય. આચાર્ય ભગવાનના સિદ્ધાંતો સામે પડ્યા હોય એની અવગણના કરીને પોતાની જાણેલી માનેલી સ્વીકારેલી સમજેલી અને પોતાને જેમાં રસ છે સિદ્ધાંતને ઉત્તર મૂકીને તે તે વાતોના પ્રવાહમાં ચાલ્યો જાય વક્તા તો એ સૂત્રનું બહુમાન રહેતો અવિનય થઈ જાય છે. એને પણ એ સૂત્રમાંથી કાંઈ પણ આત્મલાભ થવાનો નિમિત્ત નૈમિત સંબંધ ઘટતો નથી. કેમ કે એ માઇનસ સાઈડ થઈ ગઈ, અવગુણનો વિષય થઈ ગયો. માન થાય એમાં ઘણું બહુમાન જોઈએ અને ઓછું હોય તો પણ એ અનુકૂળ નથી. અત્યંત બહુમાન જોઈએ એના બદલે ઓછું બહુમાન આવે તો તે અનુકૂળ નથી. તેના બદલે અવિનય થાય તે તો એકદમ વિપરીત વાત થઈ ગઈ એમ છે.
બરોબર.
અનેક પ્રકારે બીજું કે આગમના બહુમાનને કારણે એ આગમનો વિશાળ પ્રમાણમાં પ્રચાર પ્રસાર થાય એવો પણ ભાવ એ આગમનું બહુમાન છે.
બરોબર.
જેમ ઠામ ઠામ મંદિરો કરે તો ભગવાનના દર્શન થવાનો જે અનેક જીવોને લાભ મળે એવી ભાવના એની પાછળ રહેલી છે. એમ વિશાળ પ્રમાણમાં સત્સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર થાય. પૂર્વાચાર્યો અને જ્ઞાનીઓના વચનો અનેક જીવોને પ્રાપ્ત થાય મળે એ પ્રકારની જે ભાવના છે એમાં પણ આગમનું અને જીવવાણીનું બહુમાન છે. એવું જે બહુમાન છે એ ભગવાનની પ્રતિમા વત હોવું જોઈએ એમ કહે છે. હિન્દુનું રચેલું છે એમ નહીં, અવૃત ગુણસ્થાન વર્તી ચતુર્થ ગુણસ્થાન ધારે શ્રાવકનું સાધકનું નીચેના સાધકનું છે વચન એમ નહીં. એ બધી જીવવાણી છે ને એ બધા શાસ્ત્રો છે. આત્મામાંથી નીકળેલા હોવાથી એ બધા શાસ્ત્રો છે, જીવવાણી છે. કેમ કે જીવ સ્વરૂપમાંથી, સ્વરૂપની ભાવનામાંથી એના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે. એટલે એમ બહુમાન થવું જોઈએ. આગમ મુનિઓનો અક્ષર દે છે, જેમ પ્રત્યક્ષ બિરાજમાન હોય નિરાજ આચાર, જેમ મુગ્ધા ભક્તિથી એમનું બહુમાન કરવામાં આવે છે. આ વગેરેનો પ્રશ્ન બને છે, મુગ્ધા ભક્તિથી એનું બહુમાન કરવામાં આવે છે. આત્મા તો લખાતો નથી એમાં, જે કાંઈ બહારની નવધા ભક્તિનો પ્રકાર છે એમાં તો એમના બે દૃશ્યમાન પદાર્થ તરીકે તો એમનો બે છે, પણ ત્યાં મુનિરાજનું અસ્તિત્વ જોવામાં આવે છે, આત્માનું અસ્તિત્વ જોવામાં આવે છે. અને એ રીતે એમનો આદર બહુમાન કરવામાં આવે છે. એમ અહીંયા એમના વચનો છે તે અક્ષર બે છે. જાણે કુંકુંડાચાર સામે બેસીને સમજાવી રહ્યા છે એવો એક પ્રકાર છે. ભૂતકાળના આચાર કે મહાત્માના વચનો કોઈ જીવને સ્વરૂપ પ્રાપ્તિમાં, સ્વરૂપનો લાભ થવામાં નિમિત્ત થાય છે ત્યારે એ જીવને એક આ પ્રકારનો ભાવ ઉપજે છે. ત્યારે કે આ વચનો એમણે તે દિવસે લખેલા એ મારા માટે લખેલા, મારું આત્મહિત થવાનું હતું ને એટલે એમણે લખાતા. આ એક ભાવ ઉત્પન્ન થાય,
બરોબર.
જયારે લાભ થાય છે ત્યારે એને એમ લાગે છે કે તે દિવસે ભલે લખાશે પણ એ મારા માટે લખાયેલા છે. એ વાત નક્કી થઈ ગઈ,
બરોબર,
સાબિત થઈ ગઈ. નક્કી થઈ ગઈ એટલે સાબિત થઈ ગઈ. એ પ્રકાર આવે છે, એને કેટલું બહુમાન આવે કે એને એ રચનાર છે, એ શાસ્ત્ર છે, એને પરમેશ્વર બુદ્ધિ એનું સ્થાન આવી જાય છે,
બરોબર.
બીજું એનું સ્થાન હતું જેમ ભગવાનને તારણહાર કહેવાય છે એટલા માટે કે તરવાના નિમિત્ત થાય છે, તેમ જો કોઈ પણ જ્ઞાનીના વચનો તરવામાં નિમિત્ત થાય તો તે જ્ઞાનીને ભગવાનની જેમ જ તારણહાર કહેવાય, તો એમાં શું બીજી વાતમાં ફેર છે? કાર્ય તો એ જ બીજું છે,
બરોબર.
એમાં કઈ બીજું કાર્ડ બીજું નથી. શ્રીમદજીના પત્ર વાંચ્યા ને પેલા દેવલાલીમાં, એ શબ્દ લોકો વાપરે છે, તારણા શબ્દ વાપરે છે મોટા ભાગે. આપ તો કૃપાળુ દેવ અમારા તારણ હાર ઘણા શબ્દો વાપરે છે. એનો સંકેત શું બધો આજે એવો છે, શું કહે છે આમાં? એ પોતે તો ચોખ્ખ કરે છે, કારણ કરોડપતિ કાંઈ ના આપે ને લખપતિ આપે તો કરોડપતિ કરતા પણ વધારે છે. તો મળી ગયા 5-25 હજાર લાખ રૂપિયા, અને એમાં એ પોતે પાછો કરોડપતિ અબજપતિ થઈ ગયો હોય તો એને આપ જેને મદદ કરી છે એ બધા કરતા એના માટે વધારે છે. આખા જગતમાં શ્રીમંત કરતા આનો નંબર પહેલો છે, એ સમજી શકાય એવી વાત. અનંત જન્મી મરણમાં ભવસાગરમાં ડૂબતા જીવને ક્યાંય આરો વારો નથી, ક્યાંય કિનારો દેખાતો ન હોય. સમુદ્રમાં ડૂબતો હોય ને, માયલોમાં ક્યાંય કિનારો ન ડૂબતો હોય ને, થાકી ગયો હોય તરતા તરતા, બચવા માટે થાકી ગયો હોય ને, હવે ડૂબવાની તૈયારી હોય ને, કોઈ ઉપરથી દોરું નાખે ઓચિંતો આવીને આકાશમાંથી, ત્યારે એને ભગવાન માને કે ન માને, બીજું કઈ માને, એક મરણ થી દેવના એક મરણ થી બચાવે તો ભગવાન માને. આ તો અનંત ભાવ મરણ ને અનંત દ્રવ્ય મરણ બધાથી બચ્યા છે. એનો કેટલો ઉપકાર આવે એનો તો હિસાબ લાગી શકાય. આગમનમાં ઓછું પણ એ પ્રકારે કામ કરે છે. ભલે આચાર્ય અને પ્રત્યક્ષ વિદ્યમાન નથી, પણ તેમનો અક્ષર દેહ વિદ્યમાન છે એમ કેવું છે. જેના નિમિત્તે તમે લાભ થાય એ પ્રકાર વિદ્યમાન વર્તે છે. બહુ મોટી વાત છે. ત્યારે જે આગમો રહી ગયા છે, સમયસારાદી જેવા પરમાગમો રહી ગયા છે, નિયમ શાસ્ત્રાત્મા જબરદસ્ત શાસ્ત્રો છે, એ કોઈ ગજબનો વિષય રહી ગયો છે. એટલે એમ કહેવાય કે એમ બહુમાનમાં જેટલી કિંમત થાય તેટલી ઓછી છે. ભવ ભ્રમણનો નાશ થવામાં એમાં રહસ્ય રહી ગયા છે. ખરેખર ભવ ભ્રમણનો નાશ થાય એવા ગુપ્ત રહસ્યો એની અંદર ભેગા પડ્યા છે. કેવી રીતે નાશ થાય એનો ઉકેલ લાવવો એ પોતાના હાથની વાત છે. અને એ ઉકેલ લાવવો પણ સહજ અને સરળ ત્યાં છે કે જ્યાં જીવ એ કાર્ય માટે પોતે પૂરી ભાવનાથી તૈયાર થાય છે ત્યાં ઉકેલ એ સરળ અને સહજ છે. અને ભાવના વિનાનો જીવ ગમે એટલા માથા ફોડે, બુદ્ધિ લગાવે, એનો પત્તો ખાય નહીં. આ એનો વિશેષતા છે. દાદમાં એ વિશે ચાલો તો સંસારની 46 ગાથામાં ભગવાનનો વિષય ન્યાય સંગત છે. બરોબર, પ્રવચન રત્નાકર 3જા ભાગમાંથી વાંચ્યા હતા. એમાં પ્રવચન કરતા ગુરુદેવશ્રીએ 4 ભાવા ઉતાર્યા છે, સદભૂત અને અશુદ્ભૂત બંનેના ઉપચાર અને અનુપચાર. અને એ બધામાં પરમાર્થ કેવી રીતે છે, વ્યવહારની અંદર પરમાર્થનું પ્રયોજન કેવી રીતે છે, અથવા વ્યવહારના કથન દ્વારા પરમાર્થનું પ્રતિપાદન કયા પ્રકારે છે, એ વિશે ચાલતું. એ વ્યવહારનો વિષય પણ જ્યાં ત્યાં સૂક્ષ્મ થઈ જાય છે. ચારે ભેદ છે ને એમાં અબુદ્ધિપૂર્વકનો રાગ નહીં. બધું ઘણી કોઈને એમ થાય કે વ્યવહારમાં આટલી બધી સૂક્ષ્મતા છે તો નિશ્ચયના પ્રવર્તનમાં તો કેટલી સૂક્ષ્મતા હશે, આ તો બહુ બુદ્ધિવાળાનું કામ છે. ઓછી બુદ્ધિવાળાનું શાસ્ત્રમાં આવા ઊંડા જીના વિષયમાં કેમ પ્રવેશ થાય, એ શંકા પણ કરવા યોગ્ય નથી. આ જીવની જો સ્વરૂપ પ્રાપ્તિની પૂરી ભાવના હોય, ખામી અને ક્ષતિ વગરની પૂરી ભાવના હોય, તો ઓછા ઉઘાડમાં પણ એને આત્મહિત સહેજે સહેજે થાય છે. કેમ કે એ ખાસ પ્રકારની પાત્રતા છે, ખાસ પ્રકારની પાત્રતા છે. અને એ ખાસ પ્રકારની પાત્રતાના અભાવમાં ભલે સત્શાસ્ત્રોના આધારે તત્વની ધારણા યથાર્થ કહેવાય એટલે કે બરાબર છે એવી થાય તો પણ એને આત્મલાભ થતો નથી, થવાનો સંભવ નથી. એ જ્ઞાન એનું અધર્મ છે, કેમ કે એમાં એની પાત્રતાની ને ભાવનાની ખામી રહી ગઈ છે. એ વાત વધારે આગળ કરી છે, પછી ચર્ચાઓ ચાલી હતી. સમજા વગર એમને બહુમાન કરે ને એમની માં સમજા વગર એમને બહુમાન કરે જશે તો પછી રાગમાં તણાઈને એમ શ્રદ્ધામાં જિંદગી ચાલી જાય કે એ પણ બીક રાખવા જેવી એમાં ભાવના છે કે નહીં એટલો સવાલ છે. ભલે અત્યારે દેખતો નથી, અંધશ્રદ્ધા વાળો કદાચ લાગતો હોય તો એને દેખતા થતા વાર લાગશે. આમ પ્રકારથી એ ફરી જશે. બુદ્ધિ ચાતુર્યથી ભાવનાના અભાવમાં શુષ્ક જ્ઞાનની પ્રવૃત્તિ કરનારજી ખોવાઈ જશે, એનો પત્તો લાગશે. આને ખોવાયેલો ખોવાઈ જશે. અને ભાવનાનો દેવો સાથે લાગેલો છે એ સોય નહીં ખોવાય. દોરા વગરની સોય છે, જડબી મુશ્કેલ છે. એ પ્રકાર છે. બહુમાન નો વિષય છે ને, કે છે કે જેમ ભગવાનનું બહુમાન કરવામાં આવે છે પ્રત્યક્ષ નથી તો સ્થાપના કરીને બહુમાન કરવામાં આવે છે, રોજ એમની પૂજા થવી જોઈએ. પૂજા થવી જોઈએ ભગવાનની સ્થાપના કરવી હોય મૂર્તિને અપૂજ રખાય એટલા માટે એટલી મર્યાદામાં એની સ્થાપના કરવી જોઈએ કે જેથી એ અપૂજ ન રહે. બહુમાન કરવું જોઈએ અને એ જ પ્રકારે આગમનું પણ બહુમાન કરવું જોઈએ, કેમ કે આગમનું મુનિઓનો અક્ષર દેહ છે એમ કરીને મુનિને સ્થાપ્યા. પ્રતિમાના સર્વજ્ઞ જિનેન્દ્રને સ્થાપ્યા, આગમમાં મુનિઓને સ્થાપ્યા એમ કે છે. એકમાં મુનિ છે એમાં માર્ગને સ્થાપ્યો અને ભગવાનમાં માર્ગના ફળને સ્થાપ્યું. મોક્ષ માર્ગ અને માર્ગનું ફળ મોક્ષ બેની સ્થાપના છે. બસો 35 થી 236 જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાષણ વધતું જાય છે તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતા જતા જ્ઞાન સામર્થ વડે મૂળ શિથિલ થતો જાય છે. મૂળને અંતરમાંથી ટાળવાનો આ એકમાત્ર ઉપાય છે. બીજા બધા ઉપાય કે મૂળને ટાળવાના ખરા ઉપાય નથી. સામાન્ય રીતે સ્થિર બુદ્ધિથી એવું વિચારવામાં આવે છે કે મૂળમાં નિમિત્તો હોય એનાથી દૂર જવામાં આવે, એનો ત્યાગ કરે અથવા એટલો દૂર જાય તો મૂળ ન થાય. પણ એ ખરેખર એનો અંતર ઉપાય નહીં, વિશેષ વિષય છે.
જય ભગવાન શ્રી કૃષ્ણ ગુરુદેવ નો જય હો.